නමෝ අරිහන්තාණං නමෝ සිතාණං නමෝ ආයරියාණං නමෝ උවජායාණං නමෝ ලෝකේ සර්වසාරෝණං මංගලං භගවාන වීරෝ මංගලං ගෞතමෝ ගණී මංගලං ගුන්ද කුන්දාරයෝ ජයන ධර්මෝස්තු මංගලං මොක්ෂ මාර්ගස්ය නේතාරං ධේතාරං කර්ම භූතාං ඥාතාරං විශ්ව තත්වානාං වන්දේ තදගුණ ලෝකේ આજે પૂજ્ય સોગાનીજીનો જન્મદિવસ છે. પૂજ્ય સોગાનીજી એ ગુરુદેવશ્રીના શાસનકાળના એક અનન્ય રત્ન, એક સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કે જેમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવા લાયક છે. એમના જીવનની યશોગાથા, એમના ફેમિલી દ્વારા જેમની આખું જીવનચર્યાના વિડીયોઝ બનાવ્યા છે એમાં તો મળે જ છે. આપણે એમાંથી ખાલી મુખ્ય બિંદુ એ જોઈએ કે આપણે ગ્રહણ કરવા લાયક શું છે. જો એક સામાન્ય વ્યાપારી વ્યક્તિ જ્યારે સમ્યક દર્શન પ્રગટ કરીને પોતાના આત્માની આરાધનામાં જે ડૂબી જાય તો કેવા પદને પ્રાપ્ત કરી શકે છે, અને એવા પદને પ્રાપ્ત કરવા માટે એમણે શું મહેનત કરી એ આપણે શીખવા લાયક છે. આપણને ખ્યાલ છે કે આપણે બધાએ એમની કથા તો સાંભળી હશે કે પૂજ્ય ગુરુદેવશ્રીના એક પ્રવચનને એમણે સાંભળ્યું કે જ્ઞાન અને રાગ જુદા જુદા છે, અને એના ઉપર જ વિચાર ચિંતન મનન કરવા જ્યારે સમિતિની રૂમમાં બેઠા તો આખી રાત એમણે એના ઉપર ચિંતન મનન કર્યું અને સવારના સમ્યક દર્શન પ્રગટ કરીને જ ઉભા થયા. પૂજ્ય ગુરુદેવશ્રી એમના વિશે કહેતા હતા કે સોગાનીજી તો અહીંયાથી મૃત્યુ પામીને એ દેવલોકમાં ગયા છે, અને ત્યાંથી આવીને પોતાનું કામ ઝડપથી કરીને મોક્ષને પ્રાપ્ત કરશે, અને હું જ્યારે તીર્થંકર જે ભાવમાં થવાનો છું એ ભાવમાં જ્યારે હું દીક્ષા લઈશ તો દીક્ષા લેતા ઓમ નમઃ સિદ્ધેભ્ય એમ કરીને દીક્ષા લઈશ તો ત્યારે મારા નમસ્કાર પહેલા સોગાનીજીને પહોંચશે, કેમ કે ત્યાં સુધી એ સિદ્ધાલયમાં વિરાજમાન હશે ઓલરેડી. ખ્યાલ આવે છે ને? તો આપણા પૂજ્ય ગુરુદેવશ્રી જેમના વિશે આવું કહી શકે તે વ્યક્તિની મહાનતા કેવી હશે એનો વિચાર કરવા લાયક છે. જો મુખ્ય વાત તો મારે અહીંયા હાઈલાઈટ કરવી છે કે કોઈપણ જીવને સમ્યક દર્શન પ્રગટ કરવાની પાત્રતા શું. તમે માતાજીનું જીવન જુઓ, સોગાનીજીનું જીવન જુઓ, પૂજ્ય ગુરુદેવશ્રીના જે સંપ્રદાયના દિવસોની કથા જે આપણે સાંભળી છે એમનું જીવન જુઓ. દરેક જીવને જે અંદરથી જે શોધ હોય છે અને એની જે તીવ્ર જિજ્ઞાસા જે અંદરથી હોય કે આ તત્વો મને કેવી રીતના પ્રાપ્ત થાય, હું મારા આત્માનો અનુભવ કેવી રીતના કરું, એ સત્ય શું છે અને એ મને કેવી રીતના પ્રાપ્ત થાય, એની જે અંદરથી તાલાવેલી જે તીવ્ર જિજ્ઞાસા જે હોવી જોઈએ એ સમ્યક્ત્વ પ્રગટ કરવાની ઉત્કૃષ્ટ પાત્રતા છે. એ આપણને સોગાનીજીના જીવનથી ખાસ જાણવા મળે છે. આપણે એમના જીવનને વાંચ્યું હશે તો ખ્યાલ હશે કે અજમેરમાં રહેતા હતા, અને જે એમનો વ્યાપાર હોય તો એનાથી પણ અલિપ્ત રહીને એમને હંમેશા એ વિચાર આવ્યા કરતો કે આ જીવનનો ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ શું છે, આ ક્યાં મારે આ જીવનમાં કરવા યોગ્ય કાર્ય શું. એમણે અનેક જુદા જુદા પંથ પ્રમાણે ગુરુદેવશ્રીનું તત્વ મળ્યું એની પહેલા એમણે જુદી જુદી ક્રિયાઓ પણ કરી અને પણ એમને ક્યાંય જે અંદરથી શાંતિ અને આનંદ પ્રાપ્ત થવો જોઈએ એ થયો નહીં. ત્યાં એમને એવામાં ગુરુદેવશ્રીનું જે આત્મધર્મ મેગેઝીન પહેલા તો એ મળ્યું, અને એ મેગેઝીનમાં એમણે શું વાંચ્યું કે આવશ્યક છ નથી, આવશ્યક એક જ છે. છ આવશ્યક ખ્યાલ છે? શ્રાવકને કરવા યોગ્ય છ આવશ્યક કર્તવ્ય હોય ને, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. આ તો શાસ્ત્રનું જ વાક્ય છે. જે પણ બધા શ્રાવકો શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય એને તો હંમેશા આ જ વાંચ્યું હોય કે શ્રાવકે કરવા યોગ્ય છ કર્તવ્ય છે. અને જયારે ગુરુદેવશ્રીના આત્મધર્મમાં વાંચ્યું કે આવશ્યક છ નહીં એક જ છે, તો આ સાંભળીને અંદરથી એક એવી જિજ્ઞાસા ઉભી થઈ કે શું કહેવા માંગે છે. એક અંદરથી શાંતિનો અનુભવ થયો એક રીતે કે હા, હું જે ગોતી રહ્યો છું ને આ જ લાગે છે. એમને અંદરથી તીવ્ર તાલાવેલી થઈ કે આ મહાપુરુષને મળવા લાયક છે. અને કોઈને કીધા વગર, એ 1946નો ટાઈમ ફ્રેમ એટલે ત્યારે તો સ્વતંત્રતાની ચળવળો અને રાજનૈતિક અશાંતિ એટલી હતી, એમાં પણ કોઈને કીધા વગર નીકળી પડ્યા. એક અજાણ્યો દેશ, અજાણી જગ્યા, કોઈ વ્યક્તિ ઓળખીતું નહીં, ક્યાં જઈને રહીશ, શું ખાવા પીવા મળશે, કાંઈ ચિંતા નહીં, બસ આ મહાપુરુષને મારે એકવાર મળવા છે. આવ્યા અને સૌથી પહેલા સીધા સ્વાધ્યાય હોલમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવીને બેઠા તો એમની મુખ મુદ્રા જોયા કરે. ગુજરાતી ભાષા ક્યારે સાંભળી નહીં, એનું કોઈ જ્ઞાન નહીં, તો ગુરુદેવશ્રીના એ શાંત મુખ મુદ્રા જોઈને એમને એમાંથી જ બધા ભાવ પકડાતા ગયા. અને એમાં એમણે આ ગુરુદેવશ્રીના ઉપદેશની વાત સાંભળી અને પોતાનું કલ્યાણ કર્યું. આપણે સોગાનીજીના માધ્યમથી ઘણા લોકોને પાછળથી ઉપદેશ આદિ પણ પ્રાપ્ત થતા, અને એમાંથી એક ચર્ચાઓ જેવી રીતના બેનશ્રીના વચનામૃત, એ માતાજી અને બ્રહ્મચારી બહેનોની તત્વચર્ચા હતી જે કોઈએ કેપ્ચર કરી લીધી અને પછી પાછળથી એ બુકના ફોર્મમાં પબ્લિશ થઈ. એવી જ રીતે સોગાનીજીએ કોઈને શંકા સમાધાન કર્યા હોય તો એ જેણે આવી રીતના લખી લીધા એમાંથી જ પાછળથી આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પ્રકાશિત થઈને બહાર આવ્યું છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં આપણે જો એનો સ્વાધ્યાય કરીએ તો જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની એક ઉત્કૃષ્ટ અંદરથી પોતાપણે ભાવના એ એમાં પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં કંઈ ઢીલી પોચી વાત તો છે જ નહીં કે મારો ઉપયોગ ટકતો નથી, શાસ્ત્ર વાંચવાનો કંટાળો આવે છે, એવી બધી પર્યાયની વાતો તો છે જ નહીં. સીધી ત્રિકાળી ધ્રુવની જ વાતો, હું પોતે જ મોક્ષ સ્વરૂપ છું ને. સમ્યક દર્શનની પર્યાયને આવવું હોય તો આવે અને થાય, બાકી હું તો પોતે જ સુખ સ્વરૂપ, સુખનો પિંડ છું, મારે એ પ્રગટ કરવાની શું જરૂરત. આવી ઉત્કૃષ્ટ, જાણે આ કોઈ યોદ્ધા યુદ્ધ કરવા જતો હોય અને સંસારના આજે કર્મરૂપી શત્રુઓને હરાવા જઈ રહ્યો હોય ને, એની અંદરથી કેવી વીર રસ ઝરતી વાણી એમાં દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં આપણને જોવા મળે છે. તો દરેક જણે એનો સ્વાધ્યાય કરવો જોઈએ અને સોગાનીજીના જીવનમાંથી આ દ્રષ્ટિના વિષયનો જે જોર એ આપણે શીખવા લાયક છે. ચાલો આપણે ચાલતો વિષય જે છે, આપણે તત્વાર્થ સૂત્રમાં જે બીજા અધ્યાયનું 10મું સૂત્ર સંસારી અને મુક્ત જીવોનું વર્ણન ચાલી રહ્યું છે, એમાં સંસારી જીવ 5 પરાવર્તન રૂપ સંસારમાં પરિભ્રમણ કેવી રીતના કરે છે એની વાત આપણે ચાલુ છે. એમાં આપણે દ્રવ્ય પરાવર્તન અને ક્ષેત્ર પરાવર્તનની ચર્ચા થઈ ચૂકી છે. આજે આપણે કાળ પરાવર્તનની વાત કરશું. જો કાળ પરાવર્તન ક્રમથી જોઈએ તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ પરાવર્તન, એટલે કાળ પરાવર્તન વચ્ચેનું પરાવર્તન છે, એ દ્રવ્ય અને ક્ષેત્ર પરાવર્તન કરતા અનંત ગણું વધારે લાંબુ છે. પણ ભવ પરાવર્તન અને ભાવ પરાવર્તનનો અનંતમો ભાગ છે. ખ્યાલ આવે છે? જેમ જેમ એક એક પરાવર્તન આગળ જતા જઈએ તો એ કાળની સંખ્યા અનંત ગણી વધતી જાય છે. આપણે જેવી રીતના જોયું તો દ્રવ્ય પરાવર્તનમાં જે પહેલા સમયે પૂતગલો ગ્રહણ કર્યા હોય એ જ પૂતગલોને એ જ ગુણોની એ જ પર્યાયના રૂપમાં ફરીવાર બીજી વાર ગ્રહણ કરે ત્યારે એક દ્રવ્ય પરાવર્તન પૂરું થાય છે. એ ચર્ચા આપણે દ્રવ્ય પરાવર્તનમાં કરી હતી. એના પછી ક્ષેત્ર પરાવર્તનમાં આપણે બે પ્રકાર જોયા, એક સ્વક્ષેત્ર પરાવર્તન અને એક પરક્ષેત્ર પરાવર્તન. સ્વક્ષેત્ર પરાવર્તનમાં જીવ પોતાના શરીરની અવગાહના એટલે શરીરની સાઈઝ સૌથી નાનામાં નાનો જે અસંખ્યાત પ્રદેશનો સૂક્ષ્મ નિગોદ્યા લબ્ધ અપર્યાપ્ત શરીરની અવગાહના ત્યાંથી લઈને મહામત્સ્યની અવગાહના સુધી વારાફરતી એક એક પ્રદેશ વધતા એવા ભાવ ધારણ કરે ત્યારે સ્વક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. પરક્ષેત્ર પરાવર્તન આપણે કેમાં જોયું હતું કે લોકાકાશના જે પ્રદેશો છે એ લોકાકાશના પ્રદેશોને વારાફરતી એક એક પ્રદેશ વધતા આખા લોકાકાશ સોરી એક એક પ્રદેશ વધતા નહીં એક એક પ્રદેશ આગળ વધતા આખા લોકાકાશના દરેકે દરેક પ્રદેશ પર જીવ જન્મ ધારણ કરે ત્યારે ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. હવે જો આજે કાળ પરાવર્તન આપણે જોઈએ છે, એક વાક્યમાં સમજાવવું હોય તો બહુ સાધારણ છે. કાળનો જે ક્રમ ચાલે છે ઉત્સર્પિણી અને અવસર્પિણી, જે કાળચક્ર આપણે જોઈએ તો કાળચક્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી, તો એ 10 કોડા કોડી સાગરનું ઉત્સર્પિણી અને 10 કોડા કોડી સાગરનું અવસર્પિણી. એ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં દરેકે દરેક સમય પર જીવે ક્રમથી પહેલા જન્મ ધારણ કર્યો છે અને પછી મૃત્યુ પામ્યો છે. આ બે વસ્તુ પૂરી કરતા એને જેટલો સમય લાગે એને કાળ પરાવર્તન કહે છે. જો બાકી બધા પરાવર્તન સમજવા કરતા બહુ સિમ્પલ છે. ઉત્સર્પિણી ને અવસર્પિણી તો આપણને બધાને ખ્યાલ છે. જો કાળચક્રની શરૂઆત ઉત્સર્પિણીથી ગણવામાં આવે છે અને એના પછી અવસર્પિણી આવે, આપણે સાંભળ્યું હશે ને કે અવસર્પિણીના અંતમાં મહાપ્રલય થાય છે, સાંભળ્યું છે કે નહીં? મહાપ્રલય એટલે સાત વાર સાત સાત દિવસ સુધી જુદી જુદી વર્ષાઓ અને એવી નેચરલ કેલામિટી જેવું થાય છે જેનાથી આ ભૂમિ ઉપર જેટલા પણ જીવો હોય છે બધાનો નાશ થાય છે. એમાં એસિડ રેઇન થાય, એમાં ધરતીકંપ લાવા રસ એ બધું ફૂટી નીકળે, ધૂળ માટી પથ્થરો વરસે, એ જાતનો એવી કન્ડિશન થઈ જાય કે કોઈ પણ જીવોનું સર્વાઇવલ આ ભરતભૂમિના આર્યખંડમાં પોસિબલ જ નથી. એટલે જેટલા જીવો અહીંયા છે દરેકે દરેકનું મૃત્યુ થાય છે. પણ આ મહાપ્રલય એ ફક્ત ભરત ક્ષેત્રના આર્યખંડમાં જ થાય છે, ખ્યાલ આવે ને? પાંચ ભરત પાંચ ઐરાવત અને વિદેહ ક્ષેત્રના જેટલા પણ આર્યખંડો છે 32, મલેચમાં આ મહાપ્રલય થતો નથી, બહુ ભૂમિમાં થતો નથી, ખ્યાલ આવે ને? રીઝન કાંઈ નહીં, બસ આવી જ નેચરલ વ્યવસ્થા છે. જો જે આર્યખંડ છે, ફરી દીજો, પાંચ ભરત, આપણે અઢી દ્વીપની જ વાત કરી રહ્યા છે, અઢી દ્વીપની બહાર અસંખ્યા દ્વીપ સમુદ્રમાં કોઈ કાળ પરિવર્તન નથી, બરાબર? અઢી દ્વીપની અંદર પણ જેટલા ડેઝિગ્નેટેડ ભોગ ભૂમિના ક્ષેત્ર છે, જેવી રીતના આપણે જંબુદ્વીપ જોઈએ તો 6 પર્વતો છે ને, તો 7 ક્ષેત્રમાં વિભાજિત થઈ જાય છે. એ 7 ક્ષેત્રમાંથી જે દેવકુરુ અને ઉત્તર કુરુ જે મેરુ પર્વતની આજુબાજુની ભોગભૂમિ છે, બરાબર? એના પછી મધ્યમ ભોગભૂમિ, જગન્ય ભોગભૂમિ, ઉપર પણ મધ્યમ ને જગન્ય, આ બધી ડેઝિગ્નેટેડ ભોગભૂમિ છે, ત્યાં કોઈ કાળ પરાવર્તન નથી. ત્યાં તો એ જ કાળ જેવી વ્યવસ્થા હંમેશા રહ્યા કરે છે, ઓલવેઝ ભોગભૂમિ જ રહ્યા કરે. જે આપણે જંબુ વૃક્ષ અને શાલ્મલી વૃક્ષ સાંભળ્યું છે કે નહીં? એની આજુબાજુ એ ઉત્તમ ભોગભૂમિ રૂપ વ્યવસ્થા છે. દેવગુરુ અને ઉત્તર ગુરુ કહેવાય તો ત્યાં હંમેશા ઉત્તમ ભોગભૂમિની જ કન્ડિશન રહ્યા કરે છે. જે ભરત ક્ષેત્ર છે એને એરાવત ક્ષેત્ર છે અને વિદેહ ક્ષેત્રો છે. હા, વિદેહ ક્ષેત્ર 160 છે અઢી દ્વીપમાં. ભરત 10, ભરત 5, એરાવત 5, એમ કરીને ટોટલ 10, ટોટલ 170 કર્મભૂમિઓ છે. બરાબર. આ કર્મભૂમિમાં 6 ખંડની વ્યવસ્થા છે, 1 આર્યખંડ અને 5 મલેચ્છખંડ. જે આર્યખંડ છે એમાં જ સંપૂર્ણ કાળચક્રની વ્યવસ્થા પ્રવર્તે છે. એને રિલેટેડ જે મલેચ્છખંડો છે અને જે વિજયાર્ક પર્વતની જે ઉત્તર અને દક્ષિણ જે શ્રેણીઓ કહેવાય ત્યાં કોઈ કાળ પરિવર્તન નથી. ત્યાં ફક્ત ચોથા કાળ જેવી જ વ્યવસ્થા હંમેશા જોવામાં આવે છે. પણ હા, અહીંયા ભરત ક્ષેત્રમાં જ્યારે ચોથો કાળ કાં તો હ્રાસ થતો હોય કાં ઉત્સર પેઢીમાં ઇમ્પ્રુવમેન્ટ થતું હોય એટલા ટાઈમમાં એ મલેચ્છખંડમાં પણ એ જાતની વ્યવસ્થા જોવામાં આવે છે. જેવી રીતના સમજો કે અહીંયા ભરત ક્ષેત્રમાં ચોથા કાળની શરૂઆતમાં ભરત ચક્રવર્તી બાહુબલી આદિની હાઈટ 525 ધનુષ હતી અને ચોથા કાળના અંતમાં મહાવીર ભગવાનની હાઈટ 7 હાથ. બરાબર. તો એટલી જ એ જે અવગાહનાનો હ્રાસ, એ જે રિડક્શન થયું, તો મલેચ્છખંડમાં પણ એવી વ્યવસ્થા ત્યાં જોવામાં આવે છે. પણ અહીંયા જ્યારે પહેલો બીજો ત્રીજો કાળ હોય અને ત્યારે જીવોની અવગાહના કોષના માપમાં હોય, એક કોષ, બે કોષ, તો ત્યારે મલેચ્છ ભૂમિમાં ત્યાં 500 ધનુષ પર જ અટકી જાય છે. ખ્યાલ આવે. અહીંયા 1-2-3 રિડક્શન છે ત્યારે ત્યાં 1-2-3 ફ્લેટ છે. અહીંયા ફોર્થમાં રિડક્શન છે ત્યારે ત્યાં પણ ફોર્થમાં રિડક્શન છે. અહીંયા ફિફ્થ અને સિક્સ્થમાં ફર્ધર રિડક્શન છે તો ત્યાં ફ્લેટ છે. એટલે ત્યાંની પ્રોફાઇલ કેવી છે? ફ્લેટ, રિડક્શન, ફ્લેટ. ખ્યાલ આવ્યો કે નહીં? જે જે પ્રમાણમાં અહીંયા અવસરપીણીમાં હ્રાસ જોવામાં આવે છે એવો મલેચ્છ ભૂમિમાં જોવામાં આવતો નથી. ખાલી ચોથા કાળ જેટલું જ જોવામાં આવે છે. અને સેમ ઉત્સરપીણીમાં ઓપોઝિટ કરી લો તો અહીંયા જેવું ઇમ્પ્રુવમેન્ટ થાય છે તો એવું ફક્ત ત્યાં ચોથા કાળમાં જ ઇમ્પ્રુવમેન્ટ થાય છે. બરાબર. કહેવાનો મતલબ શું છે કે જે ફૂલ કાળ ચક્રનું પરિણમન ખાલી આર્યખંડમાં જ થાય છે. એટલે મહાપ્રલય ક્યાં થાય છે? એ ફક્ત આર્યખંડોમાં જ થાય છે. એટલે 170 આર્યખંડ તમે ગણી લો, ખ્યાલ આવે ને, 32 ભોગભૂમિના જંબુદ્વીપમાં, એક ભરત એક એરાવત, એટલે 34 ટોટલ એવા અઢી દ્વીપમાં જ, એટલે 170 આર્યખંડમાં મહાપ્રલય થાય છે. મહાપ્રલય પૂરો થતા જ જો સાંભળજો, આપણે શું જોયું? 7 વર્ષાઓ 7-7 દિવસ, એટલે ટોટલ 49 ડેઝ. ધીઝ 49 ડેઝ વર પાર્ટ ઓફ અવસરપીણી. ખ્યાલ આવ્યો? આ 49 ડેઝ અવસરપીણીનો ભાગ છે. મહાપ્રલય પૂરો થતા જ એનો નેક્સ્ટ સમય એ ઉત્સરપીણીનો પહેલો સમય છે. જેવી રીતના અહીંયા ડિસ્ટ્રક્ટિવ રેન્સ થયા એવી રીતના હવે કન્સ્ટ્રક્ટિવ રેન્સ થાય છે. તો પાછા 7 દિવસ 7 જુદા જુદા પ્રકારના એવી વર્ષાઓ થાય છે જેનાથી આ ભૂમિનું સૃજન પાછું થાય છે. તો પાણીની વર્ષા, પછી ગંધોદકની વર્ષા, પછી કંઈક દૂધની ને ઘી એવું કંઈક સમથિંગ છે, મને બહુ યાદ નથી, પણ આ પ્રકારની વ્યવસ્થા જેનાથી આ ભૂમિ પાછી ફળદ્રુપ બને છે અને પાછા વનસ્પતિ આદિ ઉગવાનું શરૂ થાય છે. તો એ ઉત્સરપીણીની શરૂઆત છે. આપણે આ શું કામ જોયું? કેમ કે આપણું કાળ પરાવર્તન એ ઉત્સરપીણીના પહેલા સમયથી શરૂ થાય છે. ખ્યાલ આવ્યો કે? ઉત્સરપીણીનો પહેલો સમય એટલે આજે મહાપ્રલયની વર્ષાઓ પૂરી થવી અને આ શું વર્ષાઓ શરૂ થવી એની વચ્ચેનો સમય એ કાળ પરાવર્તનનો પહેલો સમય છે. ત્યાંથી લઈને પહેલા છઠ્ઠો કાળ આવશે, એટલે ઉત્સરપીણીનો પહેલો કાળ, પણ વ્યવસ્થા છઠ્ઠા કાળ જેવી. ખ્યાલ આવ્યો ને? એના પછી ઉત્સરપીણીનો બીજો કાળ, વ્યવસ્થા પાંચમા કાળ જેવી. ઉત્સરપીણીનો ત્રીજો કાળ, વ્યવસ્થા અહીંયાના ચોથા કાળ જેવી. ઉત્સર્પિણીનો ચોથો પાંચમો છઠ્ઠો અને અહીંયાની વ્યવસ્થા ત્રીજા બીજા અને પહેલા જેવી. ખ્યાલ આવ્યો? એટલે ઉત્સર્પિણીનો પહેલો કાળ અને અવસર્પિણીનો છઠ્ઠો કાળ બે 21,000 વર્ષના, ઉત્સર્પિણીનો બીજો અવસર્પિણીનો પાંચમો બે 21,000 વર્ષના, ઉત્સર્પિણીનો ત્રીજો અવસર્પિણીનો ચોથો એ બે એક કોડાકોડી સાગરોપમ માઇનસ 42,000 યર્સ. ખ્યાલ આવ્યો? એટલે આ ત્રણ કાળમાં ટોટલ એક કોડાકોડી સાગરોપમ બે બાજુ પૂરા થયા. ઉત્સર્પિણીનો ચોથો અવસર્પિણીનો ત્રીજો બે કોડાકોડી સાગરોપમ, ઉત્સર્પિણીનો પાંચમો અવસર્પિણીનો બીજો એ ત્રણ કોડાકોડી સાગરોપમ અને ઉત્સર્પિણીનો છઠ્ઠો અવસર્પિણીનો પહેલો એ ચાર ચાર કોડાકોડી સાગરોપમના કાળ છે. ખ્યાલ આવ્યો? ટોટલ કેટલા થયા? બધું મળીને 20 કોડાકોડી સાગરોપમ થયા. 10 કોડાકોડી સાગર ઉત્સર્પિણી, 10 કોડાકોડી સાગર અવસર્પિણી. હવે જો કાળ પરાવર્તનની પરિભાષા આપણે ફરીથી વાંચીએ છે, ભાવિ શાસ્ત્ર ખુલ્લું છે. કાળ પરાવર્તન એનું સ્વરૂપ, હા ચલો જો આપણે હું વાંચું છું તમે સાંભળજો. જો આ જે શાસ્ત્ર છે રામજી બાપુજીની ટીકા, આમાં એમણે અવસર્પિણી પહેલા લીધું છે, ઉત્સર્પિણી પછી લીધું છે. બાકી જેટલા પણ રેફરન્સ મેં જોયા એમાં ઉત્સર્પિણી પહેલા છે, અવસર્પિણી પછી છે. અને આપણા કાળચક્રની શરૂઆત ઉત્સર્પિણીથી થાય છે એટલે ઉત્સર્પિણી પહેલા હોવું જોઈએ એવું બેસે છે. સર્વાર્થ સિદ્ધિ આદિ ગ્રંથ છે પૂજ્યપાદ આચાર્યના, એમાં પણ ઉત્સર્પિણી પહેલા લીધું છે. અને આપણે કાર્તિકેયનું પ્રેક્ષા જે સ્વામી કાર્તિકેય દ્વારા રચેલી છે 12 ભાવનાનો ગ્રંથ, એમાં સંસાર ભાવના એની અંદર પણ 5 પરાવર્તનનું સ્વરૂપ છે, એમાં પણ ઉત્સર્પિણી પહેલા લીધું છે. એટલે આપણે એ રીતે એને સમજવું બરાબર. અહીંયા ચાલો આપણે વાંચીએ છીએ. જો એક જીવ એક અવસર્પિણીના પહેલા સમયે જન્મ્યો, એટલે કે એક પહેલા સમયે જન્મ્યો એટલું સમજો, ત્યાર પછી હર કોઈ અન્ય અવસર્પિણીના બીજે સમયે જન્મ્યો, પછી અન્ય અવસર્પિણીના ત્રીજા સમયે જન્મ્યો, આ રીતે એક એક સમય આગળ ચાલતા નવી અવસર્પિણીના છેલ્લા સમયે જન્મ્યો, તથા તેવી જ રીતે ઉત્સર્પિણીમાં તે મુજબ જન્મ્યો. પહેલા જો આટલું સમજીએ શું કહેવા માંગે છે. સમજો કોઈ જીવનો જન્મ થયો, કોઈ પણ ગતિમાં કોઈ પણ ભાવમાં એનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલું? 18મો ભાગ જે લઘુ આયુષ્ય, જે નિગોધના જીવોનું ઓછામાં ઓછું આયુષ્ય એ કહેવાય. શ્વાસ કોને કહેવાય ખબર છે? જે આપણે પલ્સ જેને કહીએ ને, કોઈ હેલ્ધી જીવ હોય, હેલ્ધી યુવાન હોય જેને કોઈ રોગ ન હોય, પુરુષ હોય અને એની એજ લગભગ એમ સમજો 20-22 વર્ષનો હોય અને એની પલ્સ જેટલી ચાલે એને શ્વાસ કહેવાય છે. એટલે તમે મેજર કરો તો લગભગ એક મિનિટમાં 78 પલ્સ ગણવામાં આવે છે. એટલે એક પલ્સ એક શ્વાસને કેટલો ટાઈમ લાગે? લગભગ 3-4 સેકન્ડ એવું કંઈક લાગે. સમજાય ને? સિમ્પલ ગણિત છે ને, 60 ÷ 78 એટલે એક સેકન્ડમાં લગભગ એક શ્વાસ થાય એમ અપ્રોક્સિમેટલી સમજી લો. તો એક સેકન્ડનો 18મો ભાગ એટલે કેટલા સેકન્ડ થયા? એ લગભગ તમે ગણિત કરશો ને તો 0.03 સેકન્ડ આવે છે. તો આ સર્વ જગતને આયુષ્ય છે. કોઈ પણ જીવ કોઈ પણ ગતિમાં ઓછામાં ઓછું આયુષ્ય 0.03 સેકન્ડ આટલું તો જીવે છે. હવે પ્રશ્ન છે કે આ જે કાળ પરાવર્તન આપણે વાંચ્યું તો એમાં એક સ્ટેપ પછી બીજો સ્ટેપ કયા ક્યારે છે? નેક્સ્ટ સમયે. હવે કોઈ જીવે ઉત્સર્પિણીના પહેલા સમયે જન્મ લીધો તો મૃત્યુ પામીને બીજા સમયે તો પાછળ નહીં જન્મે ને? એનું મિનિમમ આયુષ્ય આટલું 0.303 સેકન્ડ તો છે જ. એક સેકન્ડમાં કેટલા સમયો? ચલો કોઈને ખ્યાલ છે? એક સેકન્ડમાં કેટલા સમય? જો એ પણ થોડું સાંભળો. આ બધું શું કે આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ તો આપણને અંદરથી થોડો વૈરાગ્ય જાગે, થોડું એક્સાઇટમેન્ટ આવે કે છે. જો એક સેકન્ડમાં સંખ્યાત કોડાકોડી આવલીઓ આવે છે. કોડાકોડી એટલે 1 કરોડ × 1 કરોડ એટલે ટોટલ 10^14 ખ્યાલ આવે ને. અને આવી સંખ્યાત એટલે ઘણી બધી લાખો કરોડો આવલીઓ. આવલી ઇઝ અ યુનિટ ઓફ ટાઈમ એમ સમજો. એક સેકન્ડની અંદર આટલી બધી આવલી એટલે એક આવલીમાં કેટલા સેકન્ડ? સમથિંગ લાઈક 10^-15 જેને આપણે પીકો સેકન્ડ કહીએ ને આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં. સાંભળ્યું છે? મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ, પછી પીકો સેકન્ડ, ફેમ્ટો સેકન્ડ. પીકો ઇઝ -12, ફેમ્ટો ઇઝ -15. ખ્યાલ આવે છે કે નહીં? આનાથી પણ બહુ નાનું માપ એક આવલીનું છે. એક આવલીનું. અને એક આવલીમાં સમયો કેટલા? જો એક આવલીમાં સમયો અસંખ્યાત. હવે એ અસંખ્યાતનું માપ હમણાં હું નહીં સમજાવી શકું, એને બહુ ટાઈમ લાગશે. પણ એમ સમજો કે આવલીના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્યાત સમયો આવી જાય છે. ખ્યાલ આવ્યો કે? ના ના, ઓલું તમે જો સાંભળ્યું હોય તો એક ઓલું ખાડો ખોદવાનો, જંબુદ્વીપ પ્રમાણ ખાડો ખોદો. કેટલો? જંબુદ્વીપ પ્રમાણ 1 લાખ યોજનનો અને 1000 યોજન ઊંડો. 1 યોજન એટલે કેટલા? લગભગ 6000 માઇલ. કેટલા? 6000 માઇલ. તો 1 લાખ યોજન અને 1000 યોજન અને એની અંદર તમારે સરસોના દાણા ભરવાના. સરસો એટલે રાઈ ના સમજો, રાઈ સરસો ખ્યાલ છે ને? કેટલા હોય ઝીણા? સમજો 1 મિલીમીટર જેટલા. અને એવી કેવી રીતના ભરવાના? આમ ફ્લેટ નહીં, ના ના એમ નહીં, આમ ભરવાના, કોનિકલ. તમે આપણે સમજો કે પેલું આમ નાખતા જાઓ, નાખતા જાઓ ઉપરથી અને ઓટોમેટિકલી સરી જાય. કેમ કે ગોળ છે ને સરસોના દાણા, તો ઓટોમેટિકલી સરી જાય. એટલા નાખો કે હવે એક બી એક્સ્ટ્રા નાખશો ને તો અંદર આવશે નહીં, બહાર નીકળી જશે. ખ્યાલ આવે છે કે નહીં? જો હવે આના વર્ણનમાં વયા જશું ને તો આ જે સરસોના દાણા છે, હવે આગળ દ્વીપ સમુદ્રમાં નાખતા જાઓ. પહેલો દાણો લઈને જંબુદ્વીપમાં નાખો, બીજો લવણ સમુદ્ર, ત્રીજો કાળો નદી સમુદ્ર, ચોથો પુષ્કર દ્વીપ, પછી પુષ્કર સમુદ્ર, આદિ આદિ આમ આગળ 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 નાખતા જાઓ. હવે જે દ્વીપમાં કે સમુદ્રમાં જઈને આ ખાડો પૂરો થાય, આ દાણા પૂરા થાય, ત્યાં એ દ્વીપ અને સમુદ્ર જેટલો બીજો ખાડો ખોજો. ખ્યાલ આવે છે? એ બી 1000 યોજન ઊંડો, એને ફરીથી સરસોના દાણાથી ભરો. આમ કરતા 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 આગળ જતા જાઓ. ઇન શોર્ટ, જે દ્વીપ સમુદ્રમાંથી છેલ્લો દાણો છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્રમાં પહોંચે, એની પહેલાનો જે તમે ખાડો ખોદ્યો હતો એમાં જેટલા સરસોના દાણા આવે એટલા સમય એક આવલીમાં છે. સમજાય છે? એક સમયનું આટલું સૂક્ષ્મ માપ છે. હવે બોલો, તમારે એક સમયે જન્મ લઈને બીજા સમયે જન્મ લેવાનો છે. એક એક ઉત્સર્પણી અવસર્પણીમાં તો પોસિબલ નથી ને. કાળ પરાવર્તનની શરૂઆત ક્યાંથી થઈ? કે પહેલે સમયે કોઈ જીવે જન્મ લીધો, હવે એને આગળ વધવા માટે આપણે સ્ટોપ ક્લોક તો ચાલુ કરી નાખી, પણ હવે બીજા સમયે જન્મ લેવાનો છે. હવે સમજો આખો તમે ઉત્સરપેણી અવસરપેણી ફરીને આવ્યા, બરાબર, એક આખું ચક્કર મારીને પાછા આવ્યા. હવે વોટ ઇઝ અ ગેરંટી કે તમે પાછા બીજા જ સમયે જન્મ લેશો? પહેલા જ સમયે તમારું આયુષ્ય પૂરું થશે ને બીજા સમયે જન્મ લેશો, એની શું ગેરંટી? આ એક બીજું શાસ્ત્ર છે, પંચ પરાવર્તન ઓર સંસાર પરિભ્રમણ, એના પર આખી બુક છે. એક પંડિત કિશનચંદજી જૈન અલવરમાં થઈ ગયા, હમણાં જ મારા ખ્યાલથી બે પાંચ વર્ષ પહેલા જ હમણાં કાળભરમાં પામ્યા. એમણે આખી રચેલી બુક છે, એમાં બધા પરાવર્તન ખૂબ ડિટેલમાં છે. કોઈને જોતા હોય રેફરન્સ તરીકે તો વાંચજો. એમાં શું લખ્યું છે જો ઇન્ટરેસ્ટિંગ છે કે એટમ મિનિમમ ફર્સ્ટ સમયથી સેકન્ડ સમય પર જન્મ લેતા વચમાં કેટલા કડીકાળ વયા જાય? ક્વેશ્ચન સમજાયો કે નહીં? એક ઉત્સરપીણી અવસરપીણીને કડીકાળ કહેવાય, એમ બેઝિકલી એક ઉત્સરપીણી એક ચક્ર ફરી ગયું, કલ્પકાળ કહેવાય. ચલો, હા, તો એવા કેટલા કલ્પકાળ જાય પછી ઓન એન એવરેજ જીવ સેકન્ડ સમયમાં જન્મ લે? જો ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી જ આપણને ક્યારે આવે? એક આખું ચક્ર ફરી જાય પછી, એટલે પહેલા જન્મ પછી બીજો જન્મ થતા 20 કોડા કોડી સાગર પછી તો એક ઓપોર્ચ્યુનિટી આવે છે. આવા ઓન મિનિમમ સાઈડ અસંખ્યાત કલ્પકાળ વયા જાય અને ઓન મેક્સિમમ સાઈડ અનંત કલ્પકાળ વયા જાય પછી ઓન એન એવરેજ જીવ બીજા સમયમાં જન્મ લે છે. ખ્યાલ આવે છે કે નહીં? કઈ ગતિમાં જન્મ લો છો, કયા ભાવમાં, કેટલું આયુષ્ય, ડઝન્ટ મેટર. કોઈ પણ ભાવ, પણ એનું જન્મ ક્યારે થવો જોઈએ? કે સેકન્ડ સમયમાં જ થવો જોઈએ. ઉત્સર્પિણીનો, હા, અવસર્પિણી પહેલા સમય સમજો નિવૃત્તનો જન્મ લીધો કે કોઈ પણ મનુષ્યનો જન્મ લીધો, અને બીજા સમયે કોઈ બી ગતિમાં કોઈ પણ ભાવ ધારણ કરે, પણ જન્મ બીજા સમયે જ થવો જોઈએ. ખ્યાલ આવે છે? હવે સમજો કે પહેલા સમયે જન્મ થયો અને એક વર્ષનું એનું આયુષ્ય હતું, એક વર્ષ પછી બીજી વાર જન્મ્યો, એ કાઉન્ટ ન થાય, ત્યાં સ્ટોપવોચ ચાલુ છે. અચ્છા ચલો, આખું ચક્ર ફરીને આવ્યો અને બીજાની ત્રીજા સમયે જન્મ લીધો તો એ કાઉન્ટ નો થાય. ઇટ હેઝ ટુ ગ્રો સિસ્ટમેટિકલી વન બાય વન. ખ્યાલ આવે છે? હવે મને કોઈ જીવ ભોગભૂમિમાં જન્મ લે, સમજો ઉત્તમ ભોગભૂમિમાં જન્મ લે છે, ઉત્તમ ભોગભૂમિમાં કાં તો મનુષ્ય કાં તિર્ય જન્મ લે, એમનું આયુષ્ય કેટલું હોય? ત્રણ પલ્લેનું એમનું આયુષ્ય હોય, ત્રણ પલ્લેનું આયુષ્ય હોય. હવે એ જ કોઈક જીવે પહેલા બીજા ત્રીજા કાળમાં જન્મ લેવાનો છે ત્યાં, તો ભોગભૂમિમાં જાય તો એને આવા ત્રણ પલ્લેવાળા જ આયુષ્ય મળે, કાં તો સ્વર્ગમાં જન્મ લે કાં નરકમાં લે. મારે એની વિરલતા બતાવવી છે. ખ્યાલ આવે છે કે કોઈ જીવે આવી રીતના જન્મ લેવો હોય તો કેટલો ડિફિકલ્ટ છે. આના પછી આપણે જોશું ભાવ પરાવર્તનમાં કે એક એક ભાવમાં એક એક સમયે જન્મ લે છે. સમજો એને 32 સાગર અને એક સમયવાળો જન્મ લેવો હોય તો એની પાસે ઓપ્શન કેટલા છે ત્યાં જન્મ લેવા માટે? બહુ ઓછા છે ને, એની વાત કરશો નેક્સ્ટ ટાઈમ. ચલો, હમણાં તો કાળ પરાવર્તન પર સ્થિક રહ્યા, તો એક એક સમયે જન્મ લેતા લેતા એને આખું ઉત્સરપીણી પૂરું કરવાનું અને પછી જીવે આખું અવસરપીણી પૂરું કરવાનું. ફરીથી કોઈ પણ ગતિમાં કોઈ પણ જાતના ભાવ ધારણ કરી શકે છે જીવ, ગમે તેટલું આયુષ્ય હોય, ડઝન્ટ મેટર, પણ એ જ સમયે એ ઉત્પન્ન થવું પડે. અને મૃત્યુ, આ તો જન્મનું સાયકલ આપણે કર્યું, એકવાર ઉત્સરપીણી અને અવસરપીણી, જન્મનું સાયકલ પૂરું થાય પછી ઉત્સર્પિણીના પહેલા સમયે એ જીવનું મૃત્યુ થવું જોઈએ. ખ્યાલ આવે ને? આ એક સાયકલ જન્મનું થયું, હવે આપણે એક સાયકલ મૃત્યુનું કરવાનું છે. સમજમાં આવે ભાઈ? તો સમજો, આવી રીતના અનેક ભાવ ધારણ કરીને એક એક સમયે ક્રમસર એ જીવે જન્મ લીધો. જન્મ લઈને ઉત્સર્પિણીના પહેલા કાળથી લઈને છઠ્ઠા કાળ સુધી આવ્યો, પછી અવસરપિણીના પહેલા કાળથી લઈને છઠ્ઠા કાળ સુધી આવ્યો. હવે ઉત્સર્પિણીના પહેલા કાળે પહેલા જ સમયે એ જીવનું મૃત્યુ થવું જોઈએ. જન્મ ગમે ત્યારે થયો, ઇટ ડઝન્ટ મેટર. ખ્યાલ આવે છે? પછી બીજા સમયે મૃત્યુ થવું જોઈએ, પછી ત્રીજા સમયે મૃત્યુ થવું જોઈએ, એમ કરીને સિસ્ટમેટિકલી હવે આખું મરણનું ઉત્સર્પિણી અને અવસરપિણી પૂરું કરવાનું. આ બે વસ્તુ જયારે પૂરી થાય ત્યારે એક કાળ પરાવર્તન પૂરું થાય છે. ખ્યાલ આવે છે? આની વિરલતા ખ્યાલ આવે છે? એક કાળ પરાવર્તન પૂરું કરતા કેટલો ટાઈમ લાગી શકે છે? જો ક્ષેત્ર પરાવર્તન આપણે જોયું, લોકાકાશના દરેક ક્ષેત્રે જન્મ લેવા માટે એટલો સમય નથી લાગતો જેટલો આ કાળ પરાવર્તન પૂરું કરતા લાગે છે. ભલે ઓલોએ અનંત સમય અનંત કાળ વયો ગયો ક્ષેત્ર પરાવર્તનમાં, પણ આમાં તો એક પછી નેક્સ્ટ સ્ટેપ પર જવા માટે જ 20 કોડાકોડી સાગરોપમ એમને નીકળી ગયા. ખ્યાલ આવે છે કે? જો ફરીથી આપણે વાંચીએ, એક જીવ એક અવસરપિણીના પહેલા સમયે જન્મ્યો, ત્યાર પછી હર કોઈ અન્ય અવસરપિણીના, આ હર કોઈ શબ્દ એક્સ્ટ્રા લાગે છે, ત્યાર પછી અન્ય અવસરપિણીના બીજા સમયે જન્મ્યો. કેમ કે આ જ અવસરપિણીના બીજા સમયે તો જન્મ નહીં લઈ શકે, તો કોઈ અન્ય અવસરપિણીના બીજા સમયે જન્મ્યો, પછી અન્ય અવસરપિણીના ત્રીજા સમયે જન્મ્યો. એ રીતે એક એક સમય આગળ ચાલતા નવી અવસરપિણીના છેલ્લા સમયે જન્મ્યો. આગળ ચાલતા ચાલતા કોઈક તો અવસરપિણીના છેલ્લા સમયે એણે જન્મ લીધો. તથા તેવી જ રીતે ઉત્સર્પિણી કાળમાં તે મુજબ જ જન્મ્યો. ઉત્સર્પિણીમાં પણ પહેલા સમયથી લઈને છેલ્લા સમય સુધી જન્મ્યો, અને ત્યાર પછી ઉપર મુજબ જ અવસરપિણી અને ઉત્સર્પિણીના દરેક સમયે અનુક્રમે મરણ કરે. આ પ્રમાણે ભ્રમણ કરતા જે કાળ લાગે તેને કાળ પરાવર્તન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે કે? એને કાળ પરાવર્તન કહેવામાં આવે છે. આ કાળક્રમ રહિત વચમાં જે જે સમયોમાં જન્મ મરણ કરવામાં આવે તે સમયો હિસાબમાં ગણવા નહીં. બોલો, આના માટે કોઈ અકાઉન્ટન્ટ જોઈએ ને હિસાબ લગાવવા કેટલો ટાઈમ ગયો? આ કોઈ કેલ્ક્યુલેટરમાં આવી શકે કે નહીં તમારી ગણતરી? આપણા કેલ્ક્યુલેટર હોય ને સાયન્ટિફિક કે ગમે તે, તો એમાં અમુક 10^15-16 થી વધારે આગળ નંબર ન જાય. તમારે કોડાકોડી બી નાખવું હોય ને તો પણ એ માણ માણ જાય. એના પછી સમજો એનાથી કઈ મલ્ટીપ્લાય કરો તો આઉટ ઓફ રેન્જ હોય છે. તો હવે આટલા મોટા ગણિત ક્યાં કરવા? ખ્યાલ આવે છે? જો એક વસ્તુ મને બહુ સરસ મળી આ વાંચતા વાંચતા, તો હું તમને કહું. ક્યાં હતું? જે આપણા સંખ્યાત અસંખ્યાત ને અનંત જે આ નંબરો છે કેવી રીતના ડિફાઈન થયા, કોઈને ખ્યાલ છે? કોઈને ખબર છે કેવી રીતના આ સંખ્યાની રેન્જ પડી? જો આમાં જ હતું લગભગ, હા ખબર નહીં, નહીં નહીં નહીં. જો અહીંયાથી હું વાંચું છું, સંખ્યાત અસંખ્યાત અને અનંતની સીમાનું કારણ, કોની સીમા કેટલી, કોની રેન્જ કેટલી, હા એની સીમાનું કારણ જ્ઞાન છે. કોણ છે? જ્ઞાન છે. જ્ઞાન જ તેનું પ્રમાણ છે. એટલે નક્કી કેવી રીતના થયું કે કેટલી સંખ્યા સંખ્યાત છે? તો જો नीचे तो जगन्य है, जगन्य संख्या बे कहवाय बराबर, उत्कृष्ट संख्या क्या सुधी की? तो जो श्रुत केवड़ी जेटलू जाणी सके एने उत्कृष्ट संख्या कहवाय छे। ख्याल आवे? श्रुत केवड़ी ए जे आपणे श्रुत ज्ञान में सौथी अधिक एमनो क्षयक्षम होय छे, मतिश्रुत ज्ञान में, मति ज्ञान करता श्रुत ज्ञान नो क्षयक्षम वधारे बराबर। तो श्रुत ज्ञान में जे मेक्सिमम क्षयक्षम होय तो श्रुत केवड़ी ने होय छे। श्रुत केवड़ी कोने कहेवाय? जे द्वादशांगना पाटी छे एने श्रुत केवड़ी कहेवाय छे। तो ए ज्यां सुधी जाणी सके एने संख्यात संख्या कहेवाय छे। असंख्यात कोने कहेवाय? हाँ, जो औधि ज्ञान की जो रेन्ज है तो औधि ज्ञान ना त्रण प्रकार है। क्या त्रण? देशावधि, परमावधि और सर्वावधि। तो सर्वावधि ज्ञान में सौथी उत्कृष्ट ज्ञान जो हो ज्यां सुधी जाणी सके एने असंख्यात कहेवामां आवे छे। ख्याल आव्यो? सर्वावधि ज्ञान की उत्कृष्ट संख्या ने असंख्यात कहेवामां आवे छे। चलो हवे सर्वावधि जाणी नथी शकतुं, एनाथी मोटी संख्या छे, पण ए संख्या पूरी थाय के नहीं? क्यारे पूरी थाय के नहीं? तो एने कहेशुं तो आपणे आनंद। ख्याल आवे छे के नहीं? जो जेटलू श्रुत केवड़ी जाणी सके संख्या, जेटलू सर्वावधि सुधी जाणी सके असंख्या, एना पछीनुं अनंत। तो अनंतनी पण अहीं नजीकनी संख्याओ पूरी थाय के नहीं? तो जो पूरी थई जाय, ख्याल आवे छे? अनंतमां बे प्रकार छे, एक छे सक्षय अनंत अने एक छे अक्षय अनंत। अनंतनी जे स्मोलर संख्याओ छे एने कहेवाय सक्षय अनंत। भले छे अनंत पण एक एक करीने एने गणता रहो गणता रहो गणता रहो तो क्यारेक ए पूरी थई जाय छे। जेवी रीतना परावर्तनोनो काळ, आ सक्षय अनंत छे, द्रव्य क्षेत्र काळ भव ने भाव, ए परावर्तनोनो काळ केटलो? तो अनंत काळ। अनंत एटले केटलो? पूरो थशे के नहीं? जो पूरो न थाय तो पांच प्रकार केवी रीतना पड़े? ख्याल आव्यो के नहीं? तो पूरो थई जाय छे एने कहेवाय सक्षय अनंत। अने एक छे अक्षय अनंत, जेवी रीतना जीव राशि, निगोदनी राशि एक एक करीने सिद्ध में जता जाए जता जाए जता जाए तो क्यारे तो निगोद खाली थई जशे के नहीं? तो क्यारे खाली नहीं थाय एने कहेवाय अक्षय अनंत। अक्षय अनंत संख्या सक्षय अनंत करता अनंत गणी मोटी छे। हवे तो बधु अनंत शब्द कहेवानो ने, हवे एमां नानुं मोटुं केवी रीतना कहो पड़े? जो आमां आप्युं छे तमने ए पण वांचीने बताऊं, अनंतना बे प्रकार सक्षय अनंत अने अक्षय अनंत। हवे सक्षय अनंत संख्याओ कई छे सांभळो, इंटरेस्टिंग छे। सौथी पहेला जगन्य युक्ता अनंत एटले के अभव्य जीवोनी संख्या सक्षय अनंत में सौथी ओछी अभव्य जीवोनी संख्या। ख्याल आवे? पछी सेकेंड अर्ध पुद्गल परावर्तन नो काळ, पछी पुद्गल परावर्तन, क्षेत्र परावर्तन, काळ परावर्तन, भव परावर्तन ने भाव परावर्तन, आ बधुं सक्षय अनंत छे। भाव ने भाव पण सक्षय छे। नहीं नहीं, जीव राशि ए आवशुं ने आपणे जीव हाजी, हाँ, आ बधी तो संख्या आपणे गणी ने, आ बधी भव भाव आ बधा परावर्तन आपणे गण्या, અને આપણે એમ પણ કીધું ને કે જીવે અત્યાર સુધી અનંત ભાવ પરાવર્તન કર્યા છે તો એ પૂરું થવું તો જોઈએ ને, તો અનંત થાય, એટલે એ કાળ પૂરો થઈ જાય છે બરાબર, એ સક્ષય અનંત છે। હવે અક્ષય અનંત જુઓ, અભવ્ય જીવ અને અર્ધપુત્કલ પરાવર્તન। હવે જો અક્ષય અનંત સિદ્ધ ભગવાનની સંખ્યા, સિદ્ધ રાશિ અક્ષય અનંત છે। પછી બીજું ભૂતકાળના સમયોની સંખ્યા, આ બધું ઇન્ક્રીઝિંગ ક્વોન્ટિટીમાં છે એટલે ઓર્ડરલી વાંચું છું, સિદ્ધ રાશિ, પછી ભૂતકાળના સમયોની સંખ્યા, એના પછી એક નિગોદના શરીરના અનંત જીવો, એના કરતા વધારે, ભૂતકાળના સમય કરતા એક નિગોદના શરીરના અનંત જીવો અનંત ગણા, એના કરતા સંપૂર્ણ જીવ રાશિ અનંત ગણી, એના કરતા પૂદગલની રાશિ, પૂદગલ ની સંખ્યા એના કરતા ભૂત ભવિષ્ય ત્રણેય કાળના સમયો એના પછી છે ને ગુણોની સંખ્યા આવે છે ને ગુરુદેશીના પ્રવચનમાં ગુણોની સંખ્યા હા જીવ અનંત પુદ્ગલ અનંત ત્રણ કાળના સમય આકાશના પ્રદેશો એના પછી ગુણોની સંખ્યા પછી એના અવિભાગ પ્રતિચ્છેદો એમ કરીને નવ સંખ્યા છે ને છેલ્લું અનંત કહ્યું છે કે કેવળ જ્ઞાનના અવિભાગ પ્રતિચ્છેદની સંખ્યા એ સૌથી મોટું અનંત છે તો આ અનંતની વાત શું કામ કરીએ આપણે કે આ બધા કાળ જે આપણે પરિવર્તન જોઈએ છે એ આટલો અનંતકાળ અનંતકાળ ગયો તો પણ એ કાળ સક્ષય અનંતમાં છે ખ્યાલ આપણને અનંતમાં પણ અલ્પ બહુત્વ સમજાવવું જોઈએ કે નાની સંખ્યા કહીને મોટી સંખ્યા કહી તો આપણે કંઈક ભાવ ભાષણ એનું કરી શકીએ ને તો જો આપણે શું જોયું કે આ કાળ પરાવર્તનમાં ઉત્સર પેઢીના દરેક સમયે જન્મ લીધો અવસર પેઢીના દરેક સમયે જન્મ લીધો પછી ઉત્સર પેઢીના દરેક સમયે મૃત્યુ પામ્યા અવસર પેઢીના દરેક સમયે મૃત્યુ પામ્યા આ કાળક્રમમાં વચમાં જે જે સમયોમાં જન્મ મરણ કરવામાં આવે તે સમયો હિસાબમાં ગણવા નહીં અવસર પેઢી અને ઉત્સર પેઢીનું સ્વરૂપ ત્રીજા અધ્યાયના 27મા સૂત્રમાં હજી કયું છે ત્યાંથી જાણીશું એ ત્રીજો અધ્યાય આજે આપણે આવશું ત્યારે એનું સ્વરૂપ જોશું અત્યારના તો આપણે પરાવર્તનની જે ચર્ચા કરવી હતી આપણે કરી બરાબર હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે ભવ પરાવર્તનની ચર્ચા કરશું આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ જો આ પરાવર્તનને સમજીને ફાયદો શું મુખ્ય તો આપણે એ છે ને આપણે કંઈ ગણિત નથી કરવું આમાં પણ આનાથી વૈરાગ્ય ઉત્પન્ન એ થવું જોઈએ કે આ જીવે એક સમયનું મિથ્યાત્વ છે એ એક સમયનું મિથ્યાત્વની ભૂલ ન ટાળતા એણે આ અનંત કાળથી એ જીવ સંસારમાં દુઃખો ભોગવી રહ્યો છે અને જો આ એક સમયની ભૂલ ન ટાળે તો હજી અનંતકાળ આ ચક્ર તો ચાલુ જ છે આ ચક્ર ચાલુ જ છે તો એ જીવે સાવચેત થઈને અમારે ગઈકાલે પેલું પાઠશાળા કોમ્પિટિશન આવી રહી છે ને તેની તૈયારીઓ ચાલે છે તેમાં મોક્ષનાથ પ્રકાશકમાંથી એક સિદ્ધાંત ઉપર રીલ બનાવવાની છે તો કયો વિચાર કરીએ તો ચાર પાંચ છે એમાંથી વિચાર કરીએ છીએ પણ ત્યાં એક વાક્ય આવ્યું મોક્ષનાથ પ્રકાશકમાં શું વાક્ય આવ્યું કે અબ સબ તરહ સે અવસર આ ચુકા હૈ ક્યાં મનુષ્ય ભવ મળ્યો આપણને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની ધર્માત્મા મળ્યા આટલો ક્ષયોક્ષમ મળ્યો આટલા શાસ્ત્રો મળ્યા એને સમજવાની શક્તિ મળી એને સમજવાની રૂચિ મળી આ બધું પુણ્યનો ઉદય હવે જો એને જાણીને આપણા આત્માને ન ઓળખી લઈએ એ પુરુષાર્થ ન કરીએ તો પુણ્યના ઉદય તો આવે છે ને વયા જાય છે એવી રીતના આ પણ વયો જશે ઉદય ખ્યાલ આવે છે એટલે આ સમજીને આપણને આ અંદરથી ચોટ લાગવી જોઈએ અને સોગાનીજીની જેવી અંદરથી એવી રૂચિ એવી છે એમ ધૂન એક કેવી હતી કે મારે આત્માને પ્રાપ્ત કરવો જ છે એવી આપણામાં આપણે ડેવલપ કરીએ એ આને જાણીને ફાયદો છે ચાલો એ જ નવાણી ભારતી તો એ જપો દિનરે જ્યોતેરી શરણાગ્રહે સો પાવે સુખ છે જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દેત હું બોલો જીનવાણી માતનો અનંત કૃપા નિધાન શ્રી કહાન ગુરુદેવનો રસમૂર્તિ ભગવતી માત આદિ સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો